SBS રેડિયો ગુજરાતી કવિતાનું એક રણકતું નામ એટલે કવિ વિનોદ જોશી. આપી આપીને તમે પીછું આપો રે સજન, પાંખો આપો તો અમે આવીએ. માણસના મનના ઝીણામાં ઝીણા ભાવોને અને ન વ્યક્ત થઈ શકેલી લાગણીઓને ખૂબ કોમળતાથી ઝીલીને શબ્દોના મધુર લયમાં ઢાળતા ગુજરાતના ખૂબ કર્ણપ્રિય કવિ આજે આપણી સાથે વાત કરશે ઓસ્ટ્રેલિયામાં આકાર પામેલા એમના એક ખાસ સર્જન વિશે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વિનોદભાઈ, SBS ગુજરાતીમાં હું જેલમ હાર્દિક ફરી એકવાર તમને ખૂબ ભાવપૂર્વક આવકારું છું.
થેન્ક યુ જલમ, ફરી તારી સાથે વાત કરતા ખૂબ ખૂબ આનંદ થાય છે.
વિનોદભાઈ, આજથી બરાબર 2 વર્ષ પહેલાં SBS ગુજરાતીના શ્રોતાઓ સાથે તમે ખૂબ ભાવથી જોડાયા હતા અને એ વખતે તમારી સર્જન યાત્રા વિશે આપણે થોડીક પણ વાત કરી શક્યા હતા, પણ આજે કંઈક ખાસ તમારી પાસે જાણવું છે. તમે ક્યાંક કહ્યું હતું કે મહાભારતના વિરાટ પર્વની સૈરંદ્રી લગભગ એકાદ દાયકાથી તમારી પાછળ પડી હતી અને એ હઠીલી સૈરંદ્રી અંતે અવતરી ગઈ છે તમારી કલમે એક પ્રબંધ કાવ્યના રૂપમાં અને એ ઓસ્ટ્રેલિયામાં. ખૂબ ખૂબ આનંદ છે એ વાતનો વિનોદભાઈ, પણ મને ખાસ અત્યારે એ વિચાર આવતો હતો કે મહાભારતની અગ્નિકન્યા એવી દ્રૌપદીના કેટલા બધા રૂપો સાથે આપણે પરિચિત છીએ. એક ખૂબ તેજસ્વી સ્ત્રી હોવા ઉપરાંત કૃષ્ણની સખી કૃષ્ણા, અને બહુ નવું લાગે આજના સમયમાં પણ ઘણું બધું અજુકતું લાગે એવું તો એ કે 5-5 પતિઓની એકમાત્ર પત્ની, એના આટલા બધા રૂપોમાંથી તમને કેમ એ સૈરંદ્રી સ્વરૂપે જ સ્પર્શી?
બહુ જ મજાનો પ્રશ્ન કર્યો જેલમ. સૈરંદ્રી એક સ્ત્રી તો છે જ, પણ વ્યાપક રીતે જોઈએ તો એક એવી સ્ત્રી છે જે પોતાની જાતને છુપાવીને સૈરંદ્રી રૂપે રહી છે. હવે આ આખી વાતનો વિસ્તાર કરીએ ને તો આપણે બધા પણ આપણી જાતને છુપાવીને જીવી રહ્યા છીએ. આ એક લોસ્ટ આઈડેન્ટિટી, જે પોતાની મૂળ ઓળખ છે એને ગુમાવીને કોઈ બીજા રૂપે જીવવાનું, એ સૈરંદ્રીનું જે વ્યક્તિત્વ છે એ મને આકર્ષી ગયું અને મને લાગ્યું કે એ આખી માનવ જાતનું પ્રતીક બની શકે એમ છે. કારણ કે વ્યવહારુ જીવનમાં આપણે સૌ પણ કોઈ ને કોઈ સમયે કોઈ ને કોઈની સામે મેનેજ કરી રહ્યા છીએ આપણને, અને એ રીતે આપણું એક હિડન વ્યક્તિત્વ આપણે રચી રહ્યા છીએ. તો આપણે પ્રગટ છીએ એ કોણ છે અને આપણી અંદર જે છે એ કોણ છે, આ બહુ જ મોટો કોયડો છે.
ખાસ કરીને તમે કહ્યું એમ આજના સમયમાં તો આ વસ્તુ ખૂબ વધતી જાય છે. વિનોદભાઈ, તમને છેક તળની બોલી અને શિષ્ટ સાથે સગ પણ છે અને એના પરિણામે ગુજરાતી કાવ્ય અને ભાષા સાહિત્ય ખૂબ સમૃદ્ધ છે. તમારા ગીતોએ તો એવી એવી મજા કરાવી છે કે જેને સાહિત્ય સંગીતમાં ન સમજણ પડતી હોય અને એ પણ ગાતા થઈ ગયા છે. આ સૈરંદ્રી છે એ કયા સ્વરૂપમાં આવશે લોકો સમક્ષ? સામાન્ય ભાવક એને માણી શકશે? એની વાત એના સુધી પહોંચી શકશે? એનું સ્વરૂપ, એની શૈલી એને સ્પર્શી શકશે?
જલમ, હું એમ માનું છું કે કોઈ એક વ્યક્તિમાં ભાષાના અનેક સ્તર કામ કરતા હોય છે. કારણ કે ભાષા છે એપ્લાઇડ છે, એ જન્મજાત નથી. એટલે જે સંસ્કારો ભાષાના ઝીલાય એ સંસ્કારો કાળક્રમે કોઈ ને કોઈ રીતે ચિત્તમાં સ્થિર થાય, અને કોઈ સર્જક હોય તો એ આવા સ્થિર થયેલા સંસ્કારોને જુદી જુદી રીતે આલેખે. એટલે કે મારા ગીત છે તો એમાં તળ ગુજરાતી ભાષા આવી છે, મારા સોનેટ કે મારા વૃત્તબદ્ધ ખંડકાવ્યો વગેરે છે એમાં ચુસ્ત સંસ્કૃત પદાવલી આવી છે. સૈરંદ્રી લખતી વખતે મારા મનમાં એક જુદો ખ્યાલ હતો. મને એમ હતું કે આ એવું એક પ્રશિષ્ટ કાવ્ય બને જે લોકભોગ્ય પણ હોય અને જેમાં એની પ્રશિષ્ટતા પણ સચવાઈ રહે. એટલે એમાં સંસ્કૃત અને આપણી લોકભોગ્ય એવી ભાષા, એ બંનેનું સંયોજન થયું હોય એ રીતે એનું અવતરણ થયું છે. વાત તો મહાભારતની છે અને મહાભારતના વિરાટ પર્વમાં આવતા એક અંશને માત્ર મેં ટેકણ લાકડી લેખે રાખ્યો છે. આમ જુઓ તો આ કથા પરિચિત છે. સૈરંદ્રી અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ રાજાની રાણી સુદેષણાની દાસી અને પાંચે પાંડવોની સાથે એ જ મહેલમાં રહેતી હોવા છતાં કોઈને મળી ન શકે, પોતાની જાતને પ્રગટ પણ ન કરી શકે, અને એક હસ્તિનાપુરની મહારાણી થવા સર્જાયેલી જે સ્ત્રી છે એ એક સામાન્ય રાજાની રાણીની દાસી હોય એ એના વ્યક્તિત્વનું એક બહુ જ જુદું પરિમાણ છે. પણ પોતાને આ રીતે જ એણે અકબંધ એક વર્ષ માટે રાખવાની છે એ એની નિયતિ છે. જરા જુદી રીતે વિચારીએ જેલમ, તો આપણે બધા પણ આપણા વ્યક્તિત્વને આમ કોઈ ને કોઈ રીતે કેટલાક સમય માટે કોઈ કોઈ પ્રસંગે મેનેજ કરી લઈએ છીએ અને એ રીતે આપણી જાતથી આપણે દૂર જતા રહીએ છીએ. આ જાતથી દૂર જતા રહેવાનો આપણો જે પ્રયાસ છે એ એટલો બધો વ્યાપક બની જાય છે કે છેવટે આપણી નિજતા, આપણી જે મૂળ ઓળખ છે એ ખોવાઈ જાય છે. એટલે આ લોસ્ટ આઈડેન્ટિટીનું કાવ્ય છે એક અર્થમાં. બીજું મને એમ લાગ્યું કે સૈરંદ્રી જે દાસી છે એનામાં મૂળ રૂપે તો એક અગ્નિકન્યા છે, એક ઓજસવંતી સ્ત્રી છે, તો એ તો લુપ્ત નથી થઈ. તો એણે કેટલી બધી યાતનાપૂર્વક પોતાના એ વ્યક્તિત્વને દબાવી રાખવું પડ્યું હશે. એ વાત એ કોઈને કરી શકે એમ તો છે નહીં. એ જ્યારે દ્રૌપદી રૂપે હતી ત્યારે તો એને કૃષ્ણની મદદ મળતી હતી, પાંડવોની મદદ મળતી હતી, કે મહાભારતમાં આવતા જુદા જુદા પ્રસંગોએ એને ભીમ મદદ કરે કે અન્ય કોઈ મદદ કરે. પણ અહીં મને એમ લાગ્યું કે આવી વ્યક્તિમત્તા કે જેનામાં મૂળભૂત રીતે આ ઓજસ છે એ પોતે જ પોતાની સુરક્ષા કરી શકે, પોતે જ પોતાની રીતે પોતાના સ્ત્રી હોવાને અનુભવી શકે અને એનું ગૌરવ લઈ શકે એવું આ કાવ્ય બનવું જોઈએ. એટલે આ કાવ્યમાં ક્યાંય કૃષ્ણ નથી, આ કાવ્યમાં ક્યાંય ભીમ નથી, આ કાવ્યમાં કેવળ સ્ત્રી છે. એટલે તમે સૈરંદ્રી કે દ્રૌપદી કે દ્રુપદ તનયા કે કૃષ્ણ કે એવા કોઈ પણ નામથી એને ન ઓળખો અને કેવળ સ્ત્રી તરીકે ઓળખો તો પણ એ બધી સ્ત્રીઓનું અહીં પ્રતિનિધિત્વ કરી રહી છે. આ અર્થમાં સૈરંદ્રી મારી દ્રષ્ટિએ એક જુદું પાત્ર અહીં આલેખાયું છે. મારી સૈરંદ્રી એ કર્ણને ચાહે છે, જે કર્ણને એણે પ્રથમ દ્રષ્ટિએ પોતાને પ્રેમ કરવા યોગ્ય માની લીધો અને એને જ પોતે વરમાળા પહેરાવશે એવો સંકલ્પ કરી લીધો. આ તો મારી કલ્પના છે, મહાભારતકારથી આ જુદી છે. મેં કહ્યું એમ મૂળ કથાનકથી મારે જો જુદી વાત કરવી હોય તો જ હું સૈરંદ્રી લખું ને. તો મારી સૈરંદ્રી એ એક સ્ત્રી છે અને એક સ્ત્રી તરીકે એના મનમાં સૌથી પહેલા કર્ણની જે છાપ રચાય છે એ છાપને એ મૃત્યુ પર્યંત વળગી રહે છે. અર્જુન એ એની બીજી પસંદગી છે અને વારે વારે એ કર્ણને પોતાના ચિત્તમાં સેવા કરે છે. કર્ણ પોતે પણ આમ જુઓ તો એક એવા વ્યક્તિત્વનો સ્વામી છે કે જે વ્યક્તિત્વ કોઈની પાસે પ્રગટ નથી થયું. એ પોતે પણ કૌંતેય છે, કુંતાનો જ્યેષ્ઠ પુત્ર છે, પણ એણે પણ પોતાની જાતને છુપાવી છે. એ જ વાત સૈરંદ્રીના સંદર્ભમાં પણ આપણે તુલ્યબળ તરીકે મૂકી શકીએ કે બંને એવા છે કે જે પોતાની જાતને છુપાવીને જીવી રહ્યા છે. મહાભારતમાં આવો સંયોગ ક્યાંય મહાભારતકારે કર્યો નથી. તો મને સહજ મારી સર્જક મુદ્રાથી દ્રૌપદીનું આ રૂપ લખવાનું મન થયું અને મેં સૈરંદ્રીને આ રીતે આ રૂપે મૂકી આપી.
વાહ વિનોદભાઈ, સૈરંદ્રીના એના નામ સાથે અત્યારે એની સ્મૃતિ સાથે જ તમને કંઈક આમ એકાદ બે પંક્તિઓ મનમાં આવી જાય એવું નથી બનતું?
કર્ણને જ્યારે એ સ્વયંવર સમયે સન્મુખ બેઠેલો જુએ છે, બીજા રાજાઓ પણ છે, એ વખતે એના ચિત્તમાં કર્ણ વિશે શું છાપ ઊભી થાય છે એની થોડી પંક્તિઓ હું સંભળાવું. વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી, તત્ક્ષણ મોહિત થઈ પાંચાલી, વરણ કરી નિજ મનમાં માલી, સર્વ નૃપાલ સ્વયંવર માણે, હતો કર્ણ નિર્હેતુક જાણે, સ્થાન હતું એને મન ઉત્તમ, કરવા કોઈ અનન્ય પરાક્રમ, દૃષ્ટિ સહેજ સ્પર્શીને સરકી, પાંચાલી નખશિખ ગઈ થરકી, રહી બાહુબલી નરને જોતી, તરત પરોવ્યા મનના મોતી, વજ્રદેહની અદ્ભુત કાંતિ, વિલસે વદન પરમ વિશ્રાંતિ, પ્રતિપળ ઉદ્યત પુંસક ભાસે, યથા પૂર્ણ આદિત્ય ઉજાસે, મન્મથ મત્ત વિભાવે મોહે, ઓષ્ટકંપ અનુભાવે સોહે, ફરકે લજ્જા ઉચ્છલ અંગે, જાણે હળવી થાપ મૃદંગે, લીધો તરત મનોમન સેવી, કરી કામના કરવા જેવી, પૂર્ણ થઈ ગઈ સર્વ સમીક્ષા, આજ પુરુષની હતી પ્રતીક્ષા.
વાહ,
કર્ણ વિશેનું એનું જે સૌ પ્રથમ દર્શન અને એના ચિત્તમાં ઉદ્ભાસિત જે સંકલ્પ છે એ આ પંક્તિઓમાં છે.
ક્યાં બાત વિનોદભાઈ, મહાભારતની મહાનાયિકા દ્રૌપદી ભલે ભારતમાં જન્મી હતી, પણ કવિ વિનોદ જોશીની આ નવી સૈરંદ્રી તો ઓસ્ટ્રેલિયન સિટીઝન બાય બર્થ જ છે, અને પ્રબંધ કાવ્ય દેહે તો એ અહીં અવતરી છે, પણ અમને ખૂબ આનંદ છે કે હવે થોડા જ દિવસોમાં સિડનીના મંચ પર એ નાટ્ય દેહે પણ અવતરવાની છે, અને એ પણ તમારી ઉપસ્થિતિમાં. તો ખૂબ શુભેચ્છા સાથે અમે આવકારીએ છીએ તમને બંનેને, અને એ નાટ્ય દેહ મળે એ પહેલાં શબ્દ દેહ સૈરંદ્રીને અમારા સુધી આજે પહોંચાડવા માટે વિનોદભાઈ, હું ઝેલમ હાર્દિક ફરી એકવાર તમારો ખૂબ આભાર માનું છું.
ઝેલમ, મને પણ ખૂબ આનંદ થયો આટલી વાત થયાથી, અને સૈરંદ્રીના કાવ્ય દેહનું જે નાટ્ય રૂપાંતર થશે એ પણ જાણે દ્રૌપદી સૈરંદ્રીમાં પરિણમી હોય એવું મને લાગશે.
વાહ, ફરી એકવાર ખૂબ આભાર.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર. SBS.com.au